నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 73 સુધી સ્વાધ્યાય થયો છે. કર્તા કર્મ અધિકારમાં 73મી ગાથા ઘણી મહત્વની રહી અને આપણે 73મી ગાથાના ભાવાર્થ માટે એમ કહ્યું હતું કે ભાવાર્થ બધાએ વાંચી લેવો. આપણે ભાવાર્થ આજે લઈશું. ભાવાર્થમાં જે વાત કહેવામાં આવી છે એ લઈએ અને ત્યાર પછીથી આપણે 74મી ગાથા કરીશું. 73મી ગાથાના ભાવાર્થમાં અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે શુદ્ધ નયથી જ્ઞાનીઓ એ એવો નિશ્ચય કર્યો કે હું એક છું. શુદ્ધ નયથી ભગવાન આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણી અને પછી એવો નિર્ણય કર્યો, એવો નિશ્ચય કર્યો, એવો નિર્ધાર કર્યો, નક્કી કર્યું. હવે એમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. નિર્ણય કર્યો છે, જ્ઞાનીઓએ કર્યો છે, એટલે હવે એમાં કોઈ ફેરફાર થવા માટે કોઈ શક્યતા નથી. એટલે શુદ્ધ નયથી જેવો ભગવાન આત્મા છે તેવો, શુદ્ધ નયથી, નય એટલે જ્ઞાનનો અંશ છે, એક દ્રષ્ટિકોણ છે કે એ દ્રષ્ટિકોણ દ્વારા કોઈપણ પદાર્થનું સ્વરૂપ કેવું દેખાય. શુદ્ધ નયથી આત્માનું સ્વરૂપ જેવું દેખાય છે એવા સ્વરૂપ વિશે જ્ઞાની પુરુષોનો આ નિર્ણય છે, એવો આ નિશ્ચય છે. શું છે કે હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતા રહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ વસ્તુ છું. હું એટલે ભગવાન આત્મા એક છું, અખંડ છું, શુદ્ધ છું, પર્યાયના કારકોની ઉપાધિથી રહિત છું, એનાથી પર છું. અને પરદ્રવ્ય પ્રત્યે અને પરદ્રવ્યનું લક્ષ કરતા થતા જે ભાવ છે એનાથી પણ હું રહિત, એવો મમતા રહિત છું અને મારા ચૈતન્ય સ્વભાવથી પરિપૂર્ણ છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું, એવો છું. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આશ્રવો ક્ષય પામે છે. એટલે જેણે આવો નિર્ણય કર્યો છે એ નિર્ણય કરી અને જેમ છે તેમ એવા સ્વરૂપમાં રહે છે, એમાં સ્થિરતા કરે છે, તો પછી ક્રોધ આદિ આશ્રવો ઉત્પન્ન થતા નથી, એટલે કે ક્રોધાદિક આશ્રવોનો ક્ષય થાય છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ સમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આ આત્મા વિકલ્પોના વમળને સમાવતો થકો આશ્રવોને છોડી દે છે. વિકલ્પોના વમળને એ સમાવે છે. વિકલ્પો રૂપી વમળ એ શાંત પડે છે. હવે વમળ રહ્યા નથી એટલે પેલા આશ્રવો છૂટી જાય છે. વમળને કારણે વહાણ ફસાયું હતું. સમુદ્રમાં વમળ ઉત્પન્ન થયા એને કારણે વહાણ ફસાયું હતું. અહીંયા આત્મામાં વિકલ્પો હતા એટલે આશ્રવો હતા. વમળ ગયા તો વહાણ છૂટ્યું, એવી રીતે વિકલ્પો ગયા તો પછી આશ્રવો પણ છૂટ્યા. વમળ એ કંઈ સમુદ્રનો સ્વભાવ નથી. વમળ થવા એ કંઈ સમુદ્રનો સ્વભાવ નથી, એ આવી પડેલી ઉપાધિ છે. એવી રીતે અહીંયા વિકલ્પોમાં રાચવું એ કંઈ આત્માનો સ્વભાવ નથી, એ આવી પડેલી ઉપાધિ છે અને એનું કારણ એ જીવનો પ્રમાદ છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. અને જો જ્ઞાની થયો છે તો પછી એ એના પુરુષાર્થની નબળાઈ છે અને એ વખતે એને એટલો પ્રમાદ વર્તે છે. અન્યથા આશ્રવો થાય નહીં, ક્રોધાદી ભાવ થાય નહીં, રાગાદી ભાવ થાય નહીં. બહુ સ્પષ્ટ વાત અહીંયા ભાવાર્થમાં કરી છે. અને ગુરુદેવે આમાં જે પહેલા ટીકામાં જે સમજાવ્યું છે એ જ વાત લીધી છે, વધારાની કોઈ ખાસ વાત નથી. છતાં એકાદ વાત મહત્વની છે, આપણે અહીંયા લઈએ છીએ. પ્રવચન રત્નાકર પાના નંબર 70, ચોથો ભાગ. અત્યારે હવે ચોથો ભાગ જ છે, ચોથો ભાગ નહીં ન કહીએ તો પણ સમજી લેવું કે અત્યારે કર્તા કર્મ અધિકાર જ્યારથી શરૂ થયો છે ત્યારથી આ ચોથો ભાગ ચાલે છે. એટલે ચોથો ભાગ પ્રવચન રત્નાકરનો એના પાના નંબર 70 ઉપર પેરેગ્રાફમાં કહે છે કે સ્વરૂપથી જે વિરુદ્ધ ભાવો છે તે ક્રોધાદી છે. આત્માનું સ્વરૂપ જે છે તે તો આનંદ સ્વરૂપ છે, અને આ ક્રોધાદી ભાવો જે દુઃખનું કારણ છે, આકુળતાનું કારણ છે, એ જેવું સ્વરૂપ છે એનાથી વિરુદ્ધ પ્રકારના ભાવો છે. સ્વરૂપથી જે વિરુદ્ધ ભાવો છે તે ક્રોધાદી છે. ચાહે તો પુણ્યરૂપ શુભભાવ હોય તો પણ તે ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ છે, માટે ક્રોધાદી છે. શુભ ભાવને પણ એ ક્રોધ આદિ કહેવામાં આવ્યા. ગુરુદેવે પણ એમ જ સમજાવ્યું છે કે જેને પોતાનો સ્વભાવ ભાવ છે એ ગમતો નથી, એનો અણગમો વર્તે છે, એને એના તરફ દ્વેષ વર્તે છે, એ ક્રોધાદીનો ભાવ છે. પરનું લે લક્ષ કરવા જાય છે એનો અર્થ જ એમ થયો કે એને પોતાના સ્વરૂપ તરફ અણગમો છે, પોતાના સ્વરૂપ તરફ દ્વેષ છે, એટલે ક્રોધાદી છે. પરનું લક્ષ કરવું એનો અર્થ જ એ થાય છે કે સ્વરૂપ જે છે એનો વિરોધ કરવો, સ્વરૂપને સ્વીકારવું નહીં, જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ તરફ ક્રોધાદી કરવા, દ્વેષ કરવા, એનું અપમાન કરવું, એવો અર્થ થાય છે. તમને બીજામાં રસ પડે છે એનો અર્થ જ એ છે કે તમને તમારા સ્વરૂપમાં રસ નથી. તમારી પાસે એટલો અવકાશ ક્યાંથી આવ્યો, તમારી પાસે એટલો અવકાશ ક્યાંથી આવે કે સ્વરૂપને છોડીને તમે અન્ય તરફ લક્ષ્ય કરો. એટલે અન્યનું લક્ષ્ય થાય છે એ જ ખરેખર સ્વરૂપ તરફનો ક્રોધાદીનો ભાવ છે, દ્વેષનો ભાવ છે. અને અહીંયા તો એ વાત કરી છે કે ચૈતન્ય સ્વભાવથી જે વિરુદ્ધ આ ક્રોધાદી છે એ આશ્રવો, એ જ્યારે સ્વરૂપનું લક્ષ્ય થાય છે ત્યારે એ ક્ષય પામે છે. મિથ્યાત્વરૂપી આશ્રવથી નિવૃત્ત થવાનો આ એક જ ઉપાય છે અને તે ધર્મ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, રાગથી છૂટું પડવું તે ધર્મ છે. બહુ સહેલી વ્યાખ્યા આપી દીધી. રાગથી છૂટું પડવું તે ધર્મ છે. ત્યાં રાગ એ ધર્મનું સાધન કેવી રીતે બને, એટલે કે શુભભાવ છે એ મુક્તિનું કારણ કેવી રીતે બને, જે બંધનું કારણ છે તે મોક્ષનું કારણ ક્યાંથી બને, એટલે કે ન જ બની શકે. અને અહીં કહ્યું ને કે રાગના જે ચંચળ કલ્લોલો ચંચળપણું, વિકલ્પોને કારણે, શુભભાવને કારણે, દ્વેષભાવને કારણે એ ચંચળતા જે અનુભવાય છે, એ ચંચળતાને કારણે જીવ ત્યાં અટકી જાય છે. એટલે એ પણ જીવના નથી, એ ચંચળતાઓ એ વિકલ્પોને કારણે છે, એના જ્ઞાનની પર્યાયમાં એ ચંચળતાઓ થાય છે, એ એનો સ્વભાવ નથી. એટલે જ્યારે આત્માનું લક્ષ્ય કરે છે ત્યારે એ ચંચળતા, એ કલ્લોલો ને અનુભવતો નથી. જ્યારે એ બહારનું લક્ષ્ય કરે છે ત્યારે એવી ચંચળતાને અનુભવે છે, એનો ઉપયોગ બહારમાં ફરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એ ચંચળતા છે, ઉપયોગ સ્થિર થતો જ નથી. બહારમાં કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં ઉપયોગ સ્થિર થાય, એવી કોઈ જગ્યા નથી. આત્મામાં જ ઉપયોગ સ્થિર થઈ શકે, બહારમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એ ઉપયોગ સ્થિર થાય. થોડા સમય માટે એ ત્યાં ટકે છે અને પછી ત્યાંથી બીજે જાય છે, ત્યાંથી ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ, એમ ઉપયોગ ફરતો જ રહે છે. બહારમાં સ્થિરતા થઈ શકતી જ નથી. તમે એમ કહો કે અમે તીર્થંકર ભગવાનની ભક્તિ કરતા કરતા એમાં સ્થિરતા કરી લીધી, એટલે ભક્તિ માર્ગ એવો માર્ગ હોઈ શકે જ નહીં. તીર્થંકર ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનો વિકલ્પ હોય, એ સ્વરૂપ વિશે વિચાર આવે કે કેવું સ્વરૂપ, આ બધી વાત બરાબર છે, પણ એથી કરીને ત્યાં સ્થિરતા નથી થતી. ભગવાનના ગુણ આપણે વિચાર કરીએ તો પણ એ સ્થિરતાનો ભાવ નથી ત્યાં ઉત્પન્ન થતો. અને ભગવાનના સ્વરૂપ વિશે વિચાર કરીએ, એના વિશે સ્તવન ગાઈએ અને એમ ભક્તિ કરીએ તો એ શુભભાવ થાય તો પણ ત્યાં કંઈ સ્થિરતા થતી નથી. સ્થિરતા માત્ર પોતાના સ્વરૂપમાં જ થઈ શકે, બીજે ક્યાંય સ્થિરતા થઈ શકતી જ નથી. એટલે જ્યાં સુધી એ પરનું લક્ષ કરતો તો શુભ અને અશુભ ભાવે ત્યારે એને એવા કલ્લોલ હતા, ચંચળતા હતી, વિકલ્પો હતા. પણ હવે તો એ પોતાના સ્વરૂપમાં ગયો એટલે એનો નિષેધ થઈ ગયો, એનો નિરોધ થઈ ગયો, એ આપોઆપ અટકી ગયા. હવે એવા પરના લક્ષ્ય થતા ભાવ ઉત્પન્ન થતા જ નથી. અને એમ નિરોધ કરીને જ્યાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય વિજ્ઞાનગન સ્વભાવમય વસ્તુમાં નિમગ્ન થયો તો પછી હવે આશ્રયો ઉત્પન્ન થતા જ નથી, આશ્રયો ક્ષય પામે છે અને સ્વરૂપના આનંદનો આસ્વાદ પ્રાપ્ત થાય છે. ત્યાં કોઈ એક પ્રશ્ન પૂછ્યો કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને વ્યવહાર ચારિત્રની આચરણની ક્રિયા એ બધા સાધન ઉપાય છે કે નહીં. ઉપર રાગની વાત કરીને કે રાગથી છૂટું પડવું તે ધર્મ છે એમ જે વાત કરી ગુરુદેવે, એટલે અહીંયા કોઈ કેમ કહ્યું કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એવો રાગ હોય તો એમાં શું વાંધો, અને એવો રાગ અને બીજું વ્યવહાર ચારિત્રની આચરણની ક્રિયા, એટલે બહારમાં જે ચારિત્ર છે, બાહ્ય ચારિત્ર છે તે વ્યવહાર ચારિત્ર, એ સંયમ આચરણ ચારિત્રમાં બે પ્રકારે હોય છે, શ્રાવકનું અને મુનિનું. શ્રાવકનું એ ચારિત્ર છે તે પરિગ્રહ સહિત છે અને મુનિનું છે તે નિર્ગ્રંથ છે, પરિગ્રહ વિનાનું છે, એટલે એવું બાહ્ય ચારિત્ર. મુનિને 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબરપણું એવું ચારિત્ર અને શ્રાવકને 12 વ્રત સહિતનું ચારિત્ર, અને એ ચારિત્રને અનુરૂપ ક્રિયા એની વાત કરી કે એવા વ્યવહાર ચારિત્રના આચરણની ક્રિયા વ્રત તપ સહિત 11 પ્રતિમા સહિત જે ચારિત્ર શ્રાવકનું છે તે, અને 28 મૂળ ગુણ સહિત મુનિનું ચારિત્ર, તો એ બધા સાધન કે ઉપાય છે કે નથી. અને સાથે પેલી દેવગુરુ શાસ્ત્રની બરાબર અતૂટ શ્રદ્ધા જેવા છે તેવા જ દેવગુરુ શાસ્ત્રને માનવા સમજવા, એ સિવાય અન્યને ન માનવા, એ શ્રદ્ધા એવી અને આ ચારિત્ર, આ બે વસ્તુને માટે તમારું શું કહેવું છે? એ રાગ છે તો એ એવો રાગ હોય, એના તરફનો એવો ભાવ હોય તો એ ધર્મ કહેવાય કે ન કહેવાય? એમાં ગુરુદેવ ઉત્તર આપ્યો છે કે બિલકુલ નહીં, એ રાગની ક્રિયાઓ તો બધી આશ્રવ છે. જે જે ક્રિયા થાય છે તે ક્રિયા વખતે શુભભાવ પ્રવર્તે છે અને શુભભાવ છે તે પુણ્ય બંધનું કારણ છે, એટલે એ આશ્રવ છે. એ હોય છે કે નથી હોતું એનો અત્યારે આપણે વિચાર નથી કરતા. એ મોક્ષનો માર્ગ, ધર્મ, મુક્તિનું કારણ છે કે નહીં એનો વિચાર ચાલે છે. તો એ ક્રિયાઓ દ્વારા મુક્તિ થાય છે કે નહીં, એ ક્રિયા દ્વારા મુક્તિ નથી થતી, એ ક્રિયા દ્વારા આશ્રવ થાય છે, બંધ પડે છે, સંસાર વધે છે અને તેનો ક્ષય કરવાનો છે. તે સાધન થાય એમ કદી બની શકે નહીં. જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ થાય નહીં. હજી આ વાત બહુ ઓછા લોકોને ગળે ઉતરે છે અને એમાં સામો એ પ્રતિ પ્રશ્ન એવો કરે છે મોટાભાગના લોકો, 99% લોકોને વાત જેમને ગળે નથી ઉતરતી એવો એ ઊંધો પ્રશ્ન કરે છે. મૂળ વાતને પકડી નથી શકતા ને, એટલે અથવા તો મૂળ વાતને પકડવી નથી એટલે ઊંધો પ્રશ્ન કરે છે. તો શું અમારે એવું ન કરવું? અહીંયા ન કરવાની વાત નથી કે કરવાની વાત એમ પણ નથી. અહીંયા વાત એ છે કે એ શું છે, સિદ્ધાંતમાં શું છે? એ બંધનું કારણ છે. જેના દ્વારા બંધ પડે એના દ્વારા મુક્તિ થાય નહીં. એટલે સિદ્ધાંત અપેક્ષા એ શુભભાવ છે, શુભભાવ સહિતની જે કંઈ ક્રિયા છે તે મુક્તિનું કારણ હોય નહીં. પછી પ્રશ્ન એ થાય કે કરવી કે ન કરવાની વાત પછી થાય, તો કે કરવા ન કરવાનો પ્રશ્ન ક્યાં છે? ભગવાન આત્માને તમે ઓળખો અને ભગવાન આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વભાવ ભાવે પરિણમો, એવા સ્વભાવ ભાવે પરિણમો તો સહજ રીતે બહારમાં જે કંઈ થતું એ થયા કરે. તમારો ભાવ શુદ્ધ ભાવ છે, તમારો ભાવ શુદ્ધ ભાવ છે, એટલે એવી ક્રિયા કરવાનો ભાવ થતો જ નથી. પણ તમે એવું નથી કરી શકતા, તમારા સ્વભાવ ભાવે તમે કાયમ ટકીને નથી રહી શકતા. એટલે કે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં તમે શુદ્ધ ભાવે, જેવો સ્વભાવ છે એવા ભાવે નથી રહી શકતા. માટે તમને શુભ ભાવ આવ્યા વિના રહેતો જ નથી. તમે બહારમાં આવો છો અને મોક્ષ માર્ગમાં તમે પ્રવર્તો છો તો તમને એવો શુભ ભાવ આવે 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 ને આવે જ. આત્મામાં નથી રહેવાતું માટે એ શુભ ભાવ આવે જ છે. અને શુભ ભાવ આવે છે તો ભલે આવ્યો, પણ એને લાભનું કારણ સમજવું નહીં, એને મુક્તિનું કારણ સમજવું નહીં. આટલી જ વાત છે. જ્યાં સુધી શુભ ભાવ રહેશે ત્યાં સુધી શુભ ભાવ રહેશે અને શુભ ભાવ પણે જ પ્રવર્તવામાં આવશે ત્યાં સુધી શુદ્ધ ભાવમાં જવાશે નહીં. એટલે શુદ્ધ ભાવમાં જવાની અપેક્ષાએ શુભ ભાવ છે તે અટકવાનું કારણ છે, એ બહારમાં અટકવાનું કારણ છે. જ્ઞાનીને મહાપુરુષોને પણ શુભ ભાવ આવે છે, એમને એના પ્રત્યે રાગ નથી કે આ આવે તો સારું ને એનાથી મને લાભ થાય છે, એમ મિથ્યા માન્યતા નથી. પણ એ અશુભમાં જતા નથી અને એમને એવો જ શુભ ભાવ આવે છે. એ વખતે પણ એને પોતાના સ્વરૂપથી એને જુદો માને છે અને એ કરવા લાયક છે એમ નથી માનતા, એ લાભદાયી છે એમ પણ નથી માનતા. પણ ત્યાં પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાનો પુરુષાર્થ આત્મામાં રહેવાનો છે અને આત્મામાં રહેવાના પુરુષાર્થમાં અત્યારે એ ઢીલા પડ્યા છે, પુરુષાર્થની ઉગ્રતા નથી થતી, એટલે એ આત્મામાં નથી રહેતા, તો પછી આવા શુભ ભાવ આવે છે. એમ એને જાણી અને એનાથી અલિપ્ત થઈ અને શુદ્ધ ભાવમાં જવાનો ઉગ્ર પુરુષાર્થ ઉપાડે છે. હવે જે જ્ઞાની નથી, સમ્યક દ્રષ્ટિ પણ થયો નથી, સમ્યક દર્શનની નજીક છે, જેને આ તત્વ પ્રાપ્ત કરવું છે, એને માટે પણ એમ જ છે કે એ શુભ ભાવ છે, એ શુભ ભાવ દ્વારા આત્મામાં જવાશે નહીં. જ્યાં સુધી શુભ ભાવમાં ઉપયોગ રહ્યો છે, જ્યાં સુધી પોતે શુભ ભાવમાં રહ્યો છે, ત્યાં સુધી આત્મામાં જઈ શકતો નથી. એટલે શુદ્ધ ભાવ પ્રગટ કરવાનો જ એનો પુરુષાર્થ થવો જોઈએ. અને એવો શુદ્ધ ભાવ શુભ ભાવને છોડીને આત્માનું લક્ષ્ય કરતા થાય છે. એટલે એ રીતે પણ આત્મામાં જવા માટે, આત્મામાં જવાની અપેક્ષાએ, પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમવાની અપેક્ષાએ જો વિચારીએ તો આ જે શુભ ભાવ છે તે અટકવાના કારણ છે, રોકાઈ રહેવાના કારણ છે. જેટલો વખત એ બહારમાં રોકાઈ રહે છે એટલો વખત તો એ અંદરમાં જઈ શકતો જ નથી. એટલે એને શુભ ભાવ આવે છે તો એમાં એને અશુભથી બચવાનું થાય છે. એ હજી સમ્યક દ્રષ્ટિ પણ નથી થયો તો એને જો શુભ ભાવ વર્તે છે તો એટલું જ કે એને અશુભથી એ વખતે બચવાનું થાય છે. પણ તેથી કરીને કંઈ શુદ્ધ ભાવમાં જવાય છે એમ નથી. ત્યાં અટક્યો છે તો પણ એ શુદ્ધ ભાવમાં જતા જ અટક્યો છે. શુભ ભાવમાં અટક્યો છે તો પણ એ શુદ્ધ ભાવમાં જતા અટક્યો છે. જેમ કે એક મુસાફર એના દેહ ક્યાંક પહોંચવા માટે નીકળ્યો છે તો એ છાંયડે ઊભો છે તો પણ એ ઊભો જ છે, અને તડકે ઊભો છે તો પણ એ ઊભો જ છે. એ બંને અવસ્થામાં, એ છાંયડે ઊભો હોય કે તડકે ઊભો હોય, બંને અવસ્થામાં એ અટક્યો છે. જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવામાં એનો સમય બરબાદ થઈ રહ્યો છે, એ અટક્યો છે. એટલે મોડો પહોંચશે. એ છાંયડો ઊભો છે કે તડકે ઊભો છે એમાં કોઈ ફેર પડતો નથી. એ જ રીતે જે જીવને મુક્તિ પ્રાપ્ત કરવી છે, મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવી છે, જેને પોતાના સ્વરૂપમાં જવું છે, એ શુભ ભાવમાં અટકીને ઊભો રહે કે અશુભ ભાવમાં અટકીને ઊભો રહે, બંને અટકવાના જ સ્થાન છે. એટલે જ્યાં સુધી એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની નથી થયો ત્યાં સુધી જો એને અશુભ ભાવ આવતા હોય તો એમ સમજવું કે એ તડકે ઊભો છે, અને જો શુભ ભાવ આવતા હોય તો એમ સમજવું કે છાંયડે ઊભો છે. પણ બંનેમાં એ ઉભો છે, અટક્યો છે, એટલે એ વિલંબમાં પડ્યો છે, એ મોડો પડ્યો છે અને એને મોડું થશે. જ્યાં સુધી ત્યાંથી એ પ્રયાણ નહીં કરે, એ જગ્યાને છોડીને આગળ નહીં જાય, ત્યાં સુધી એના જે સ્થાને પહોંચવાનું છે ત્યાં નહીં પહોંચે. એટલે કે શુભ ભાવ કે અશુભ ભાવ એને છોડીને એ શુદ્ધ ભાવમાં જવાનો પ્રયાસ પુરુષાર્થ નહીં કરે ત્યાં સુધી એ શુભ ભાવ પણ એને મોડા પડવાનું કારણ થશે, અટકવાનું કારણ થશે. અને એમ કરતા જીવન પૂરું થઈ જશે તો, શુભ ભાવમાં ને શુભ ભાવમાં જીવન પૂરું થઈ જશે તો સમ્યક દર્શન વિના એ ક્યાંય રખડી પડશે. એટલે શુભ ભાવ આવે તો શુભ ભાવમાંથી સત્વરે પોતે શુદ્ધ ભાવમાં જવું એવો પુરુષાર્થ જીવને હોવો જોઈએ. શુભ ભાવ આવે છે એ અશુભ ભાવ આવે એની અપેક્ષાએ એ સારો છે, પણ છતાંય એ છાંયડે ઉભા રહેવાથી કંઈ પ્રયાણ થતું નથી, એ અટકવાનું જ સ્થાન છે. એટલે આ રીતે સમ્યક દ્રષ્ટિને અને જે મિથ્યા દ્રષ્ટિ છે બંનેને માટે એ અટકવાનું જ સ્થાન છે. એટલા માટે અહીંયા ગુરુદેવે એ વાતને સરસ રીતે સમજાવી કે ભાઈ, એ બધી શ્રદ્ધા અને એનો રાગ એ શુભ ભાવ, એ શુભ ભાવ છે તે આશ્રવ છે, બંધનું કારણ છે. અને એ આશ્રવનો તો આપણે ક્ષય કરવાનો છે કે જેને કારણે નવા કર્મ બંધ થાય નહીં. એટલે એ શુભ ભાવ એ સાધન હોઈ શકે નહીં. અને આમને આમ ખોટી માન્યતામાં જિંદગી ચાલી જશે તો પછી શું થશે? શુભ ભાવને ધર્મ માનવામાં જિંદગી ચાલી જાય અને શુભ ભાવમાંથી આગળ ઉપર ઉઠીને આવશે જ નહીં તો શું થશે? પછી તો એ સંસારમાં ડૂબશે, છેવટે ડૂબકી સંસારમાં ઊંડે મારશે ને ત્યાં એને ભારે દુઃખ થશે. તેનાથી છૂટવાનો તો આ એક જ માર્ગ છે ભાઈ. વસ્તુ જે જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છે તેમાં એકાગ્રતા કરી તલ્લીન થઈ સ્વરૂપને અનુભવવું આ એક જ દુઃખના ક્ષયનો ઉપાય છે. ભગવાન આત્મા નિરાકુળ આનંદ સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્મા પણ કંઈ બહારથી આવતું નથી, સર્વજ્ઞતા બહારથી આવતી નથી, જે અંદરમાં છે તે પ્રગટ થાય છે, પર્યાયમાં પ્રગટ થાય છે. વર્તમાન પર્યાયમાં જે પ્રગટ નથી એ વર્તમાન પર્યાયમાં પ્રગટ થાય છે. તમે મુનિનો વિચાર કરો, તમે મુનિના દર્શને જાઓ છો, રોજ જાઓ છો, કોઈક દિવસ મુનિ ઉપદેશ પણ આપે છે, કોઈક વખત પોતાના ધ્યાનમાં પણ છે, તમે નિયમિત જાઓ છો ને આ રીતે મુનિનું તમે સ્વરૂપ જુઓ છો. એક દિવસ તમે જાઓ છો અને જુઓ છો તો તમને એમ લાગે છે કે મુનિ તો ધ્યાનમાં છે, અને તમે પાછા આવો છો ને તમે સમાચાર સાંભળો છો કે મુનિને તો કેવળ જ્ઞાન થઈ ગયું, મુનિને તો કેવળ જ્ઞાન થઈ ગયું. તમે કહો કે સવારના તો હું જઈને આવ્યો છું, દર્શન કરીને આવ્યો છું, મુનિના મુનિ ધ્યાનમાં બિરાજતા હતા. પાછા ફરીને તમે જાઓ છો તો પણ તમને બાહ્યમાં તો કંઈ ફેરફાર લાગતો નથી, મુનિ તો ધ્યાનમાં દેખાય છે, શું ફેર પડે છે? રોજ હંમેશા જેમ ધ્યાનમાં બેઠા હતા એમ જ ધ્યાનમાં છે, પણ ફેર મોટો પડી ગયો કે મુનિ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા, એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. હવે આ કેવળ જ્ઞાન પ્રગટ થયું તો ક્યાંથી થયું? તમે રોજ મુનિને જોતા હતા, રોજ દર્શન કરતા હતા, મુનિની દશા તમે જોતા હતા, આ કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? કોણે આપ્યું? કેવી રીતે થયું? પ્રભુ અંદરમાં પડ્યું હતું એ પર્યાયમાં પ્રગટ થયું, અંદરમાં જે પડ્યું હતું એ વર્તમાન પર્યાયમાં પ્રગટ થયું. પહેલા મુનિને તમે જોતા હતા ત્યારે તમને ક્યારેક મુનિ ઉપદેશ આપતા હતા, સમજાવતા હતા, તો એ મુનિનો શુભભાવ હતો, એ મુનિનો શુભભાવ હતો. એ વખતે મુનિને પોતાના સ્વરૂપમાં સ્થિરતા નહોતી. ક્યારેક તમે મુનિને જોતા હતા તો એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં બિરાજતા હતા, એમ તમે દર્શન કર્યા, તો એ વખતે મુનિ પોતાના સ્વરૂપમાં હતા. ફરી પાછા મુનિને બહારમાં જોયા, તમે ઉપદેશ આપતા કે ગ્રંથની રચના કરતા કે શિષ્યોને સમજાવતા પણ જોયા. આવું તમે કેટલાય વખતથી જોતા હતા, વારંવાર મુનિ વધારે ને વધારે ધ્યાનમાં જતા હતા, એમ પણ તમે જોતા હતા. અને આજે તમે જોયું કે મુનિ ધ્યાનમાં બિરાજી રહ્યા છે અને તમે પાછા આવ્યા અને તમે સાંભળ્યા સમાચાર કે મુનિને તો કેવળ જ્ઞાન થયું. એટલે રોજ એ પુરુષાર્થ કરતા જતા અને આજે એ સ્થિર થઈ ગયા, આજે એ સ્થિર થઈ ગયા અને કેવળ જ્ઞાન થયું, સર્વજ્ઞપણું પ્રાપ્ત થયું. એટલે એ સર્વજ્ઞપણું પ્રાપ્ત ક્યાંથી થયું? તમે તો જાણો છો કે મુનિ તો ક્યાંય બહાર કશું લેવા જવાનું કંઈ કરતા ન હતા, તો સર્વજ્ઞતા આવી ક્યાંથી? એ અંદરમાંથી પ્રગટ થાય છે. એટલે એ પરમાત્મ દશા છે, એ પરમ સ્વરૂપ, મૂળ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપની દશા છે, એ સર્વજ્ઞતા છે, એ શાશ્વત આનંદની દશા છે, એ નિરાકુળ આનંદની દશા છે. એવી દશા એ આવી ક્યાંથી? એ અંદરમાંથી જ પ્રગટ થાય છે, અંદરમાં પડ્યું છે એટલે પ્રગટ થાય છે. મુનિને જો એ જ રીતે પ્રગટ થતું હોય તો તમને પણ થઈ શકે. મુનિને જો એ રીતે સર્વજ્ઞતા પ્રગટ થતી હોય, નિરાકુળ આનંદ પ્રગટ થતો હોય તો તમને પણ થઈ શકે. આવો જેને નિર્ણય થાય છે એને સાચો પુરુષાર્થ ઉપડે છે. ભગવાન આત્મા નિરાકુળ આનંદ સ્વરૂપ પરમાત્મા છે, કેમ કે એમાં એ બધું પડ્યું છે માટે ઉત્પન્ન થાય છે. મુનિને ઉત્પન્ન થયું એનું કારણ જ એ છે કે અંદરમાં પડ્યું હતું માટે ઉત્પન્ન થયું. દરેક આત્મામાં એ વસ્તુ પડી છે અને એને પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં એ પ્રગટ કરવાની છે. એટલે એવા પરમાત્મ સ્વરૂપ ભગવાન આત્માનો નિર્ણય કરી અને તેમાં દ્રષ્ટિને સ્થિર કરવાની છે. તેમાં દ્રષ્ટિ એક આકાર, એકાકાર એટલે એક આકાર કરતા. એકાકાર એટલે શું? જરા શબ્દને સમજીએ, એનો અર્થ સમજીએ. એક આકાર, આકાર કયો છે? આપણે બહારના જે આકાર લઈએ છીએ તે ભૂમિતિના આકાર, જ્યોમેટ્રીના આકાર, ના એની વાત નથી. આકાર શબ્દનો અર્થ અહીંયા શું થાય છે કે જેવું સ્વરૂપ છે તેવું, તેવા સ્વરૂપે રહેવું, એને જે સ્વરૂપ છે એને આકાર કયો, અને એ જ આકારે રહેવું એટલે એકાકાર. બે રૂપે નહીં, પોતે જાણવા વાળો અને જે જણાય છે તે જુદું એમ નહીં, જે જાણવા વાળો છે તે જ આકારે થવું. એટલે જાણવાની પ્રક્રિયામાં, જાણવાની ક્રિયામાં પોતાના જ્ઞાનની ક્રિયા થઈ રહી છે ત્યારે જ્ઞાનની પર્યાયમાં જેવું પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમી જવું, એટલે જ્ઞાન સ્વરૂપે પરિણમી જવું, એનું નામ એકાકાર. બે પણું ના રહે, હું જાણવા વાળો અને હું જેને જાણું છું તે બે વસ્તુમાં કોઈ ભેદ રહે નહીં, એ એક રૂપતા થઈ જાય, એ એકાકારપણું છે. દ્રષ્ટિ ત્યાં કરતા એકાકાર થઈ જાય છે એટલે પછી આશ્રવ ઉત્પન્ન થતા નથી. એટલે કે ક્રોધ, લોભ, માન, માયા એવા આશ્રવો ઉત્પન્ન થતા નથી, જે દુઃખનું કારણ છે, અને એમ એવા આશ્રવોથી નિવર્તવું થાય છે. ગુરુદેવ કહે છે કે કોઈ પ્રતિકૂળ સંયોગો દુઃખરૂપ નથી. પૂર્વે જે કર્મ કર્યા એના સ્થિતિબંધ છે, પૂરા થાય છે એટલે ફળ આપી અને ખરી જાય છે, એટલે કે એ કર્મ ઉદયમાં આવ્યું એમ કહેવામાં આવે. એ કર્મ ઉદયમાં આવે છે ત્યારે જે સંયોગો છે તે ખરેખર દુઃખરૂપ નથી, સુખરૂપ તો નથી જ પણ દુઃખરૂપ પણ નથી. કોઈપણ સંયોગ સુખ કે દુઃખ આપી શકતો જ નથી. સુખ દુઃખ થવાનું કારણ એની સાથેનું મમત્વ, એકત્વ છે. સંયોગો મારા છે તો મને એ સુખ ને દુઃખ આપે, સંયોગો બીજાના હોય તો તમને ક્યાંથી સુખ દુઃખ આપે? તમારી પાડોશમાં, બાજુમાં, નેબરને ત્યાં એને $1,000,000 મળે કે એનો બિઝનેસ સારો ચાલે તો તમને શું સુખ મળે? એને ત્યાં એ નવી મર્સિડીઝ કાર લઈ આવે તો એમાં તમને શું આનંદ? નથી થતો ને, નથી થતો. એટલે સંયોગ છે તે ખરેખર સુખ કે દુઃખનું કારણ નથી, પણ એ સંયોગ તમારા છે એમ માનો એટલે સુખ કે દુઃખ થાય. એ મર્સિડીઝ કારનું આવવું એ આવી છે, ધારો કે તમારી બાજુમાં કોઈ રહે છે અને એક એ મર્સિડીઝ કારની કંપનીનો માણસ આવી અને કારને તમારા આંગણામાં ઊભી કરી દે છે ભૂલથી, બાજુવાળાને ત્યાં કરવાને બદલે તમારી નજીકમાં ત્યાં ઊભી કરી દે છે અને કહે છે કે આ કાર આવી. જો તમે એને એમ માનો કે મારી છે તો તમને આનંદ, આનંદ, આનંદ. પણ એ કાર બાજુવાળાની છે તો કઈ આનંદ થાય છે? નથી થતો. સંયોગ તો એનો જ છે, કાર ત્યાં જ ઊભી છે, સંયોગ તો એવો જ છે. એટલે ગુરુદેવ એ વાત સમજાવી છે કે ભાઈ પ્રતિકૂળતા એ કંઈ દુઃખનું કારણ નથી. સંયોગો પ્રતિકૂળ હોય તો કંઈ દુઃખ આપે અને અનુકૂળ હોય તો સુખ આપે એમ નથી, પણ એની સાથેનું એકત્વ છે, મમત્વ છે, એટલે સુખ ને દુઃખ થાય છે. કહે છે કે કોઈ પ્રતિકૂળ સંયોગો દુઃખરૂપ નથી, પણ પુણ્ય પાપના ભાવ તે દુઃખરૂપ છે, આકુળતામય છે. પુણ્ય પાપના ભાવ એટલે આશ્રવ થવા, એ પ્રત્યેક રાગ થવો કે દ્વેષ થવો, એ પ્રત્યે માયા થવી, લોભ થવો કે ક્રોધ થવો કે માન થવું, એવા જે કઈ કષાય ભાવો છે એવા ભાવ થાય, સંયોગો પ્રત્યેના જે ભાવ છે, જેને કારણે શુભ કે અશુભનો બંધ પડે, પુણ્ય કે પાપનો બંધ પડે, એ દુઃખરૂપ છે, એ આકુળતામાં છે. અને એને મટાડવાની જરૂર છે. એટલે તેને મટાડવા જે ચાહે છે તો ત્યાં કહે છે કે જ્યાં નિરાકુળ આનંદ સ્વરૂપ ચૈતન્ય પ્રભુ બિરાજે છે ત્યાં જાને, એમાં લીન થાને. આ બહારના જે સંયોગો છે એમાં તું સુકરા લીન થાય છે. એની સાથે શા માટે એકત્વ કરે છે? જે તારું છે એમાં એકત્વ કરને, એનો અનુભવ કરને. જે ભગવાન આત્મા અંદરમાં તારો બિરાજે છે એનો અનુભવ કરને, ત્યાં એકત્વ કરીને અનુભવ કરને, ત્યાં એક રૂપતા કરને. તેથી તું દુઃખથી નિવૃત્ત થઈશ. આ વાત અઘરી લાગે છે, પણ માર્ગ તો આ જ છે. અને મહાપુરુષોએ આ માર્ગ પોતે અનુભવ સહિત જણાવ્યો છે. જે સંયોગો છે એ દુઃખરૂપ નથી, એટલે જે મટાડવાના છે એ તો એવા આશ્રવને મટાડવાના છે. અને જ્યાં નિરાકુળ આનંદ સ્વરૂપ ચૈતન્ય પ્રભુ બિરાજે છે ત્યાં જા, એમાં લીન થા, એનો અનુભવ કર, એથી એ દુઃખથી નિવૃત્તિ મળશે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ અઘરું લાગે છે, કઠણ લાગે છે, પણ માર્ગ તો આ જ છે, બીજો કોઈ રસ્તો નથી. અને બીજા રસ્તે ચાલવા જઈશ તો પછી 84ના અવતારમાં તું ક્યાંય ફેંકાઈ જઈશ. હવે આ રીતે આપણે આ 73મી ગાથા પૂરી કરીએ છીએ. અને હવે એના પછી કહે છે 73મી ગાથા પૂરી થતા અહીંયા કહે છે કે હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આશ્રવોની નિવૃત્તિનો સમકાળ એક કાળ કઈ રીતે છે, તેના ઉત્તરરૂપ ગાથા કહે છે કે તમે જ્યારે એમ કહ્યું કે જ્યારે એને જ્ઞાન થાય છે તો એ જ્ઞાન થતાની સાથે એ આશ્રવોથી નિવૃત્ત થઈ જાય છે, આશ્રવોથી એ નિવર્તે છે. જેવું જ્ઞાન થાય છે કે એ આશ્રવો રૂપે નથી અને આશ્રવોને જુદા પાડે છે, એવું ભેદ જ્ઞાન થાય છે કે તરત જ એ આશ્રવોથી નિવર્તે છે એમ કહ્યું તો એ બંનેનો કાળ એક થયો, એમ એ સમકાળ થયો. જ્ઞાન થવાનો અને આશ્રવોથી નિવર્તવાનો કાળ એક, એ સમકાળ. એટલે હવે કહે છે કે કઈ રીતે એવું થાય છે, એ સમકાળ કઈ રીતે છે. એટલે એનો કહેવાનો આશય એવો છે, પૂછવાનો આશય એવો છે કે કઈ રીતે થાય છે કે આ બાજુ જ્ઞાન થાય અને ત્યાં જ તરત જ એ આશ્રવોથી નિવર્તવું થાય, એમ કઈ રીતે બને છે. આ પ્રશ્નને જરાક સમજવા જેવો છે. હવે એ 74મી ગાથા આપણે લઈએ કે જીવ નિબદ્ધા એતે અધ્રુવા અનિત્યાસ્તથા અશરણાશ્ચ દુઃખાની દુઃખફલા ઇતિ ચ જ્ઞાત્વા નિવર્તતે તેભ્યઃ. ગુજરાતીમાં 74મી ગાથા આપણે લઈએ.
આ સર્વ જીવની બદ્ધ ધ્રુવ શરણહીન નિત્ય છે, એ દુઃખ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળે.
74મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે એતે આ આશ્રવો જીવ નિબદ્ધા જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવા અધ્રુવ છે, અનિત્યા અનિત્ય છે, તથા છે તેમજ અશરણા એટલે અશરણ છે. વળી તેઓ દુઃખાની દુઃખરૂપ છે, દુઃખ ફલા દુઃખ જ જેમનું ફળ છે એવા છે. ઇતિ જ્ઞાતવા એવું જાણીને જ્ઞાની તેભ્ય તેમનાથી નિવર્તતે નિવૃત્તિ કરે છે. એક જ સમયે જેવું જ્ઞાન થાય કે એવું જ આશ્રવોથી નિવર્તવું કઈ રીતે થાય છે, એ સમકાળ કઈ રીતે છે, એના ઉત્તરરૂપે અહીંયા કહે છે કે આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે, જીવની સાથે રહેલા છે, એ જીવની અંદર નથી, જીવની સાથે નિબદ્ધ છે, જીવ સાથે એ રહ્યા છે. એનો બંધ છે એ કેવો છે? એ એની સાથે છે પણ એ જીવમાં નથી, એ અધ્રુવ છે, એટલે કે એ એક સરખા નથી, એ ચલિત થાય છે, એક સરખા રહેતા પણ નથી, એ અનિત્ય છે, એ કાયમ ટકવા વાળા પણ નથી, કાયમ રહેવા વાળા પણ નથી. તેમજ અશરણ છે, એને પોતાને કઈ શરણ નથી કે જેને કારણે એ ઉત્પન્ન થાય, અને એ શરણું કરવા લાયક પણ નથી, એટલે એ અશરણ છે. વળી તેઓ દુઃખરૂપ છે, એ આશ્રવો કેવા છે? દુઃખનું કારણ છે, એ દુઃખરૂપ છે. જ્યારે હોય છે ત્યારે પણ એ આકુળતા કરાવે છે, આત્મપ્રદેશોનું કંપન કરાવે છે, એટલે એ રીતે એ ત્યારે પણ દુઃખરૂપ છે. અને એને કારણે જે બંધ પડે છે, એ બંધનો ઉદય આવે છે ત્યારે પણ એ ફરીથી આત્મપ્રદોષમાં કંપન કરે છે, એટલે આકુળતાનું કારણ બને છે, એટલે દુઃખરૂપ છે. અને એનું ફળ પણ દુઃખ જ છે, એટલે કે એ કર્મ બંધાય અને ઉદય આવે ત્યારે પણ એ દુઃખ જ આપનારા છે. એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. એટલે જેવું જ્ઞાન થાય છે અને આ રીતે એ જાણે છે કે એ દુઃખરૂપ છે, એટલે તરત જ એને છોડે છે. આપણે ચાલતા હોઈએ, જતા હોઈએ અને અચાનક આપણો પગ કોઈ અગ્નિ ઉપર પડે, કોલસા સળગતા હોય ત્યાં આપણને દેખાય નહીં, અચાનક એની ઉપર પગ પડે તો આપણે એની ઉપર પગ રહેવા દઈએ છીએ? તરત જ ઉપાડી લઈએ છીએ, જેવો પગ પડે છે કે તરત જ એને ઉપાડી લઈએ છીએ. કેમ? કેમ કે દુઃખ થયું ને, દુઃખનું કારણ સમજાયું છે કે આ કોલસા સળગતા કોલસા ઉપર પગ પડ્યો છે એટલે દુઃખ થયું છે, અને તરત જ આપણે એ જ સમયે પગને ઉપાડી લઈએ છીએ. દુઃખ સમજાયું છે તો પછી એમાં પગને રાખતા નથી, આ તરફ દુઃખ થાય છે અને તરત જ પગ ઉપાડી લઈએ છીએ, એમાં કોઈ ફેર નથી પડતો, કોઈ સમયનો ગાળો જતો નથી. એવું અહીંયા જ્ઞાનીઓને જેવું જ્ઞાન થાય છે કે આ આશ્રવો તો દુઃખનું કારણ છે, થાય છે ત્યારે દુઃખનું કારણ છે અને પછી એના ફળ સ્વરૂપે પણ દુઃખ જ છે. એ અધ્રુવ છે, એ અનિત્ય છે, એ જીવની સાથે એ રહ્યા છે પણ એ જીવને દુઃખનું કારણ છે, એટલે તરત જ એનાથી એ નિવૃત્ત થાય છે. એ માટે એને વધારે સમય લાગતો નથી. જેમ સળગતા કોલસા ઉપર પગ પડે છે તો આપણે વધારે સમય ત્યાં રહેવા દઈએ અને પછી નક્કી કરીએ કે ના ઉભા રહો, નક્કી કરીએ કે એ ક્યાંથી આપણને ગરમી લાગે છે, દુઃખ થાય છે, આ બળે છે તો નથી બળતું કે એવો કહીએ, એમાં ટાઈમ આપણે કાઢતા નથી. કેટલો સમય કાઢીએ છીએ? જ્યાં પગ પડ્યો તરત જ ઉપાડી લઈએ છીએ. કેમ? કે દુઃખ થયું. અહીંયા જ્ઞાનીઓની પણ એવી જ દશા છે. જ્ઞાનીઓને જયારે જ્ઞાન થાય છે, કરે આ તો દુઃખનું કારણ છે, મહા દુઃખનું કારણ છે, અત્યારે આશ્રવ થાય છે ત્યારે પણ એ દુઃખનું કારણ છે અને ભવિષ્યમાં પણ એ દુઃખનું જ કારણ છે, એટલે એનાથી એ નિવૃત્ત થાય છે, એને છોડી દે છે. એવા આશ્રવોને એ છોડી દે છે. આ અહીંયા જે વાત કરીને સમકાળ, એ કાળ, એક જ કાળમાં એ કઈ રીતે બંને વસ્તુ થાય છે કે આ બાજુ જ્ઞાન થાય અને તરત જ આશ્રવોથી નિવૃત્તિ થાય, એ એક સમયમાં કઈ રીતે થાય, એક કાળમાં કઈ રીતે થાય? તો જ્ઞાનીઓને એ દુઃખ સમજાય છે ને તરત જ એનાથી એ નિવૃત્ત થાય છે. હવે આ વાતને આપણે અહીંયા ટીકામાંથી સમજીએ. ટીકામાં અહીંયા કહે છે, બહુ સરસ ઉદાહરણ આપ્યું છે અને વાત કરી છે, સરસ રીતે સમજાવ્યું છે કે વૃક્ષ અને લાખની જેમ વચ્ચે ઘાતક સ્વભાવપણું હોવાથી આશ્રવો જીવ સાથે બંધાયેલા છે. જો અહીંયા વૃક્ષની વાત લીધી છે, ઝાડ, પીપળાના ઝાડ અને અમુક બીજા ઝાડ, બાવળ ને એ બધા ઝાડ જે હોય છે એમાં એ લાખ ઉત્પન્ન થાય, એમાંથી લાખ જેનાથી આપણે સીલ કરીએ છીએ, લાખ ઉત્પન્ન થાય છે, લાલ કલરની ને કાળા કલરની ને એ લાખ, એની વાત કરી છે કે વૃક્ષ અને લાખ એમાંથી ઉત્પન્ન થાય છે. પણ જ્યાં જે વૃક્ષમાંથી લાખ નીકળવાનું ચાલુ થાય છે એ વૃક્ષ ધીરે ધીરે એ નાશ પામે. પીપળામાંથી લાખ થવા માંડે એટલે પછી પીપળા રહેતા, બાવળમાંથી પણ એવી રીતે લાખ થાય એટલે પછી બાવળ છે તે એનો નાશ થાય છે. એટલે બંનેનો સ્વભાવ જુદો છે. લાખનો સ્વભાવ કેવો છે? કે ઘાતકપણાનો સ્વભાવ છે, એ ઘાત કરનારો સ્વભાવ છે. અને એ લાખ જયારે ઉત્પન્ન થાય ત્યારે વૃક્ષ જે છે એનો ઘાત થાય છે. એટલે અહીંયા વૃક્ષ છે તેનો ઘાત થાય છે, એટલે એને વધ્ય કહ્યું. જેનો ઘાત થાય છે એને અહીંયા વધ્ય કહ્યું છે. અને લાખ છે એ ઘાતક છે, એ ઘાત કરનારું છે, એ વૃક્ષનો ઘાત કરનારું છે, એટલે એને ઘાતક કહ્યું. અહીંયા વધ્ય ઘાતક સ્વભાવ પણ એમ જે ગુજરાતી કરવામાં આવ્યું છે એની જગ્યાએ આપણે ગાત્ય ઘાતકપણું પણ કહી શકીએ. વધ્ય એટલે જેનો વધ થઈ શકે છે તે, એને ઘાત્ય પણ કહી શકાય. ગુજરાતીમાં એને ઘાત્ય પણ કહી શકાય કે જેનો ઘાત થાય છે તે, અને એનો ઘાત કરનાર છે તે ઘાતક. એ વૃક્ષ અને લાખની વચ્ચે કેવો સંબંધ છે? એ વધ્ય ઘાતકપણાનો સંબંધ છે. વૃક્ષ છે તેનો ઘાત થાય છે, વૃક્ષ જે છે તેનો નાશ થાય છે, લાખ ને કારણે એનો નાશ થાય છે, એટલે લાખ એ ઘાતક છે. એટલે વૃક્ષ અને લાખની જેમ વધ્ય ઘાતક સ્વભાવ પણ હોવાથી આશ્રવો જીવ સાથે બંધાયેલા છે. આશ્રવોનું પણ આ ઘાતક જે લાખનો સ્વભાવ છે ને એવું જ છે. આશ્રવો શું કરે છે? આત્માની શાંતિનો ઘાત કરે છે. આત્માનો સ્વભાવ કેવો છે? આનંદ અને શાંતિનો જે સ્વભાવ છે, એવો જે શુદ્ધ સ્વભાવ જે છે, એવા સ્વભાવ ભાવનો ઘાત કરનારા આશ્રવો છે. આશ્રવ કેવા છે? આત્માના સ્વભાવ ભાવ, શાંતિ આનંદ સુખનો જે સ્વભાવ ભાવ એનો છે ને, એવા ભાવનો ઘાત કરનારા છે. આ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષના જે ભાવો છે ને, બધા આશ્રવો છે ને, એ આશ્રવો ભગવાન આત્માના સ્વભાવ પ્રમાણે જે શાંતિ સુખ આનંદ વર્તે ને, એનો નાશ કરનારા છે. એટલે એ લાખ જેવા છે. અને ત્યાં ઘાત કોનો થાય છે? આત્માની શાંતિનો ઘાત થાય છે. આત્માના દ્રવ્યનો નાશ નથી થતો, આત્મદ્રવ્યનો નાશ નથી થતો. નાશ ક્યાં થાય છે? પર્યાયમાં નાશ થાય છે. જે આનંદની પર્યાય થવી જોઈતી હતી, શાંતિની પર્યાય થવી જોઈતી હતી, એ શાંતિની પર્યાયનો ઘાત થાય છે. એટલે એમાં વધ્ય કોણ છે? એ આનંદની પર્યાય, એ સુખને શાંતિની પર્યાય છે, તે વધ્ય છે. અને એવો વધ કરનાર ઘાતક કોણ છે? એ આશ્રવો છે. એટલે બંનેનો સ્વભાવ કેવો થયો? વિરુદ્ધ થયો. બંનેનો સ્વભાવ વિરુદ્ધ થયો. આશ્રવોનો સ્વભાવ કેવો છે? ઘાતક સ્વભાવ છે. એનો સ્વભાવ ઘાતક છે. અને આત્માનો સ્વભાવ કેવો છે? કે એમાંથી તો નિર્મળ શુદ્ધ આનંદની પર્યાય થાય એવો સ્વભાવ છે. એટલે બંનેનો સ્વભાવ તો વિરુદ્ધ થયો. એટલે અહીંયા કહે છે કે વૃક્ષ અને લાખની જેમ વધ્ય ઘાતક સ્વભાવ પણ હોવાથી આશ્રવો જીવ સાથે બંધાયેલા છે, પરંતુ અવિરુદ્ધ સ્વભાવપણાનો અભાવ હોવાથી તેવો જીવ જ નથી. શું છે? અવિરુદ્ધ સ્વભાવપણાનો અભાવ, એટલે કે અવિરુદ્ધ સ્વભાવ નથી, એમનો સ્વભાવ વિરુદ્ધ છે. સ્વભાવ હોવો જોઈએ કેવો? બંને ને મેળ ક્યારે ખાય? કે અવિરુદ્ધ સ્વભાવ હોય, વિરુદ્ધ ન હોય તેવો અવિરુદ્ધ. અવિરુદ્ધ સ્વભાવ હોય તો બને, મેળ ખાય. પણ બંનેના સ્વભાવ વિરુદ્ધ હોય તો શું થાય? એટલે બંનેના સ્વભાવ વિરુદ્ધ છે. અહીંયા અવિરુદ્ધ સ્વભાવ નથી. અવિરુદ્ધ સ્વભાવ તો આપણે જોઈએ છે, એટલે અવિરુદ્ધ સ્વભાવ હોત તો સારું હતું. પણ અવિરુદ્ધ સ્વભાવ નથી, અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. કોની વચ્ચે? અવિરુદ્ધ સ્વભાવનો અભાવ કોની વચ્ચે છે? આત્મા અને આશ્રવોની વચ્ચે. આત્મા અને આશ્રવની વચ્ચે વિરુદ્ધ સ્વભાવ છે એમ કહેવાને બદલે એમ કહ્યું કે અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે, વિરુદ્ધ સ્વભાવનો સદ્ભાવ છે એમ કહેવાય. વિરુદ્ધ સ્વભાવનું હોવાપણું છે, એટલે કે અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. એટલે અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે એટલે બંને એક સમાન નથી, એટલે એ જીવોથી જુદા છે. એ જીવ નથી. શું? આશ્રવો. આશ્રવો ભગવાન આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી તે ભગવાન આત્માનું સ્વરૂપ નથી, ભગવાન આત્માનો એ ભાગ નથી, ભગવાન આત્માનો એ ગુણ નથી. કેમ કે એ તો પેલા લાખ જેવા છે, જેમ લાખ છે તે વૃક્ષનો નાશ કરનારું છે, વૃક્ષમાંથી ઉત્પન્ન થઈને વૃક્ષનો નાશ કરે છે, એવી રીતે આ સ્વભાવ આત્માનો જે છે, જે આનંદદાયક છે, એવી જે પર્યાય છે એનો નાશ કરવાવાળા આ આશ્રવો, એ પર્યાયો પણ એ નાશ કરવાવાળી પર્યાયો, એ આત્માના શાંતિની નાશ કરવાવાળી એ રાગ દ્વેષની પર્યાયો એ એના કરતા વિરુદ્ધ છે. ત્યાં પેલી લાખ જે છે તે વૃક્ષનો નાશ કરે છે, અહીંયા આશ્રવો છે તે ભગવાન આત્માની શાંતિનો નાશ કરે છે. ભગવાન આત્માનો તો નાશ કરી શકતા નથી, મૂળ દ્રવ્ય છે એ તો ત્રિકાળ એવું ને એવું જ રહે છે, એનો કંઈ નાશ નથી કરતા. પણ એમાં જ્યારે આવા ભાવ, ક્રોધના ભાવ થાય, એવા આશ્રવ ભાવ થાય છે, તો એ ભગવાન આત્માની શાંતિની નિર્મળ જે પર્યાય થાય છે એનો એ નાશ કરે છે. એટલે કે શાંતિની નિર્મળ પર્યાય જે ઉત્પન્ન થવી જોઈએ એ થવા દેતા નથી. વૃક્ષનું પરિણમન જો લાખ ઉત્પન્ન ન થાત તો કેવું થાત? એ ફૂલત ફાળત, એને નવા ફળ આવત, પાંદડા આવત, એવું થાત. એની પર્યાય એમ બદલાવી જોઈતી હતી, એનો સ્વભાવ એવો હતો. પણ અહીંયા જયારે લાખ ઉત્પન્ન થઈ, એવી પર્યાય ઉત્પન્ન થઈ, તો પછી નવા પાંદડા ફૂટતા નથી, નવી કુંપળો ફૂટતી નથી, ફળ આવતા નથી, અને ધીરે 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 એ વૃક્ષનો નાશ થાય છે. એ જ રીતે અહીંયા ભગવાન આત્માનો સ્વભાવ તો જ્ઞાન આનંદ સુખ શાંતિનો છે, અને એવી પર્યાયો જે ઉત્પન્ન થવી જોઈતી હતી એને બદલે આ ક્રોધ માન માયા લોભની પર્યાય ઉત્પન્ન થઈ, એટલે એવા આશ્રવો થયા, એટલે પેલી શાંતિ સુખ આનંદની પર્યાયોનો નાશ થયો. બહુ સરસ ઉદાહરણ આપીને સમજાયું છે કેવી રીતે થાય છે. અને એવું થયું એટલે બંને શું થયા? વિરુદ્ધ થયા. આત્માનો સ્વભાવ અને આ આશ્રવો એ બંને વિરુદ્ધ સ્વભાવવાળા થયા. આત્માનો સ્વભાવ તો સુખ અને આનંદનો સ્વભાવ છે, આનો સ્વભાવ એટલે આશ્રવોનો સ્વભાવ એ કેવો છે? એવી એ તો ભગવાન આત્માના જ્ઞાન આનંદ સુખની પર્યાયને હણવાવાળા છે, એવો હણવાનો સ્વભાવ છે, એટલે વિરુદ્ધ સ્વભાવ છે, એ તો ઘાતક છે. અને એમાં વધતો આત્માની સુખ શાંતિની પર્યાયનો થાય છે. એટલે આ રીતે શું થઈ રહ્યું છે કે લાખ ઘાતક થાય છે અને વૃક્ષ જે છે તે એ વધ્ય થાય છે, અથવા તો એનો ઘાત થાય છે, હણાવવા યોગ્ય થાય છે. એ રીતે આ આત્માની શાંતિ છે એ ઘણાય છે, એનો ઘાત થાય છે, અને આ આશ્રવો છે એ ઘાતક થાય છે. એટલે અહીંયા એમ કહે છે કે લાખ ઘાતક અર્થાત હણનાર છે અને વૃક્ષ વધ્ય અર્થાંત હણાવવા યોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે, માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે. લાખ પોતે વૃક્ષ નથી, લાખ પોતે વૃક્ષ નથી, કેમ કે બંનેના સ્વભાવમાં ફેર છે, વિરુદ્ધ સ્વભાવ છે, એટલે માત્ર એની સાથે બંધાયેલી છે, એની સાથે રહી છે, પણ એ વૃક્ષ નથી. એવી જ રીતે આ આશ્રવો ઘાતક છે અને આત્માની શાંતિનો ઘાત થાય છે, વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી એ આશ્રવો છે તે આત્મા સાથે, જીવ સાથે બંધાયા છે, પણ એ આત્મા નથી, એ આત્મા નથી, આશ્રવો પોતે જીવ નથી. તો આપણે આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ, આગળ વધારે સ્વાધ્યાય કરીશું.
હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તે જયતે પ્રણ वरते जयते।